તારીખ 20/11/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 222 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179
દશા નિરાળી છે. જગતમાં કોઈ પ્રાણીની એવી દશા જોવામાં આવતી નથી. એવી નિરાળી દશા છે. એ સંસારના તમામ જીવોથી નિરાળી દશા છે. એની કોઈ વર્ગ જુદો છે, એનો ક્લાસ જુદો છે. એ નિરાળી દશા છે, તદ્દન નિરાળી દશા. પરના પ્રતિબંધ વિનાની નિરાળી છે, એટલે કોઈ પણ જાતના પ્રતિબંધ વિનાની દશા છે. જેને કોઈ પ્રતિબંધ નથી, અટકવાનું કોઈ જેને કારણ નથી. બાકી તો જીવ બધા ક્યાંય ને ક્યાંય અટકેલા છે. જેને જીવો ઉદય ભાવની અંદર જીવ અટકેલા છે, અથવા તો છેવટે હવા વિના ન ચાલે, પાણી વિના ન ચાલે, ખોરાક વિના ન ચાલે, બીજી અનુકૂળતાઓ વિના મને ન ચાલે, એ બધો જીવને પ્રતિબંધ છે. એ બંધન છે જીવને. આના વગર ન ચાલે એ જીવને બંધન છે. વસ્તુનું સ્વરૂપ એવું નથી, એ તો શાશ્વત. ભૂગોળમાં કોઈ સગવડ નથી. અરે, એ જુદા શરીરની સગવડ નથી.
એક
એક શરીરમાં આનંદ છે, સાધારણ શરીર એને કહેવામાં આવે છે, સાધારણ સાધારણ શરીર, એક શરીરમાં આનંદ છે. એકને પીડા થાય શરીરની અસા તો બીજાને થાય, બીજાના અનંત થાય. એવા જ પોતાના હૃદય તો પોતાનો છે દરેકને, પણ એવો જ કર્મ બંધન કરીને આવ્યો છે, એ પ્રતિબંધ લઈને આવ્યો છે. આના વિના ન ચાલે, આના વિના ન ચાલે, આના વિના ન ચાલે, એમ વિના મોક્ષ માર્ગમાં પહેલો અભિપ્રાય બાંધ્યો છે સમીપ દર્શન થવાના કાળે, કે કોઈના વિના મારે ન ચાલે એવું મારું સ્વરૂપ નથી. પછી અશક્તિને કારણે રાગ દ્વેષ થાય બીજી વાત છે, પણ અભિપ્રાયમાં એ વાત પાયામાં સ્પષ્ટ છે કે વિના કિસી કે અભી પૂર્ણ, કોઈના વિના જ હું અત્યારે પૂર્ણ છું, પરિપૂર્ણ છું, અને કોઈની જરૂરત મને નથી, એટલે કોઈનો મને પ્રતિબંધ નથી. એ દશા, એ અભિપ્રાય અનુસાર દશાની કેળવી છે. એ અભિપ્રાય અનુસાર દશાને કેળવતા 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 મુનિ દશામાં પ્રવેશ કરે છે, ત્યારે નીચેના તમામ પ્રકારના જીવોથી એમની દશા કોઈ જુદા તબક્કામાં પ્રવેશે છે. અને એ જુદા તબક્કામાં પ્રવેશતા એ પુરુષાર્થ નવો ઉછાળો ખાય છે, પાછો ત્યાંથી હવે પૂર્ણ થવાનું છે, હવે અધૂરું રહેવાની વાત નથી. જેમ કોઈ માણસ ઘણી ગરીબીમાંથી લાખોપતિ થાય તો કોઈ હવે કરોડોપતિને અબજોપતિ થઈ જાય, એમ જેમ બારમાં મહત્વાકાંક્ષા વધારે છે ને, કેમ કે સ્વભાવે પૂર્ણ છે એટલે બારમાં કાંઈ અધૂરું પોસાતું નથી. બારની સંપત્તિમાં પણ પોતાપણું માન્યું છે, પોતાનું સ્વરૂપ માન્યું છે, એટલે ત્યાં અધૂરું પોસાતું નથી. અહીંયા મુનિદશામાં આવે છે તો હવે મુનિદશા આવી ગઈ એટલે બસ હું એ વાત નથી. ભગવાન કુંકુંડાચાર્ય સમયસારમાં છઠ્ઠી ગાથામાં એ વાત નથી કે પ્રમત અપ્રમત હું નથી, એ દશામાં અટકવાનો પ્રતિબંધ મને નથી. હું પ્રમત અપ્રમત દશામાં ઝૂલ્યા કરું એ વાત નથી, પૂર્ણ થાઉં એ વાત છે. પણ પંચમકાળ છે ને, પંચમકાળ ભૂલાઈ ગયો છે. અમારા પુરુષાર્થ અને ભાવનાના બળથી પંચમકાળ ભૂલી ગયા છે. એમ એમ ખ્યાલમાં છે તો એમ વાત છે, ખ્યાલ બહાર જાય છે એમ નથી, પણ ખરેખર ભાવનાનું બળ એટલું છે, પુરુષાર્થનું બળ એટલું છે. તેમની દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની, કોઈ પણ જાતનો પ્રતિબંધ નહીં. સંપ્રદાયમાં તો એટલે વાત નથી કે અત્યારે તો એવી દશા નથી, એને મુનિ તરીકે સ્વીકારીને માનવામાં આવે છે, પછી એ વાત ક્યાંથી રહે? આ તો અંદરમાંથી કાઢેલી વાત છે, તમને તો જાતિ સ્મરણ વર્તે છે, એટલે મુનિઓ કેવા હોય એ ખબર છે, યાદદાસ્તમાં ખબર છે, જોયેલા છે, નજર ફરવરે છે. પણ નહીતર પણ કોઈ પણ સાધક પોતાને અંતરરમણતામાંથી એ વાત મુનિ દશાને સમજી શકે છે, જાણી શકે છે, એનું જ્ઞાન થઈ શકે છે. જે સમ્યક જ્ઞાનની દશામાં કેવળ જ્ઞાનનું જ્ઞાન, કેવળીનું જ્ઞાન થઈ શકે, એ સમ્યક જ્ઞાનને મુનિ દશાનું જ્ઞાન ન થઈ શકે એ વાત કાંઈ રહેતી નથી. બરાબર જેવા મુનિ હોય, જેવી મુનિ દશાની પરિણતિ હોય, એવા જેવી એમની યોગ્યતા હોય, બરાબર એવું જ ચિત્ર એમના જ્ઞાનમાં. જાણે સામે મુનિરાજ ઊભા હોય ને એની વાત કરતા હોય એવી રીતે બરાબર કહી શકે. જ્ઞાનમાં તો સામે જ છે, આમ પ્રત્યક્ષ નથી, દ્રવ્ય પ્રત્યક્ષ નથી, ભાવે તો પ્રત્યક્ષ હોય છે. તેમની દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાથી નવી દશા ગાય છે પોતાની ભાવનામાં. આવી મારે અપૂર્વ અવસર રૂપે દશા ક્યારે આવે, કે જેમાં મને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ ન હોય, એક પ્રકારનો નહીં, ત્યાં સુધી કે અહીંયા બીજા મુનિઓ વસે છે એટલે સત્સંગ રહે છે એ પણ પ્રતિબંધ નથી. અહીંયા એવા શ્રાવકો રહે છે કે જે ઘણી મુનિ ભક્તિ કરે છે, જ્ઞાની શ્રાવકો હોય, સમય દ્રષ્ટિઓ પંચમ સ્થાન પરથી શ્રાવકો હોય, મુનિરાજને ઓળખતા હોય ને ઓળખીને ભક્તિ કરતા હોય પૂરી અર્પણતાથી, કેટલી પૂરી અર્પણ, પણ એની પૂરી અર્પણતાથી. અહીંયા ક્યાં જોઈ છે? અહીંયા અપેક્ષા નથી, મોટી વાત એ છે, એને પ્રતિબંધ નથી. તર્ક કરે કે પણ એમને પામવા માટે તો રોકાય કે ન રોકાય, એવા ભાવનાવાળા હોય, એવા ધર્મી હોય, ધર્મના લોભી હોય, ધર્મી હોય એટલે ધર્મના લોભી હોય અને જંગલમાં વાયે વાયે ફરતા હોય, ગોતવા નીકળતા હોય એવા લોભી હોય, પછી એમના ઉપર તો કઈ કરુણા કરે કે ન કરે, એમની મસ્તીમાં મળ્યા છે, એ પૂર્ણતા લેવા માટે નીકળી પડેલા છે, પૂર્ણ થવા માટે નીકળી પડેલા છે, એટલે જાણે કે કોઈના સામે જોતા નથી. એ તો કરુણા કરે છે ને, વિકલ્પ આવે તો શાસ્ત્ર રચે, વિકલ્પ આવે તો ઉપદેશ પણ થાય, પણ એ સહજ વિકલ્પ આવે તો એના માટે કરું છું એ વાત તો સમ્યક દર્શન વખતે ભૂલી ગયા છે, બધા જ્ઞાન એને નથી, મુનિરાજનો તો પ્રશ્ન નથી, પણ એના માટે હું કહું છું એ ભૂલી જાય છે, એ જ કહેવાય વ્યવહારે એમ બોલાય. આ નિમિત્તે કોઈનું કલ્યાણ થવું હોય તો થા, શાસ્ત્ર પૂરું કરે એવી ભાવના ભાવે, કે આ શાસ્ત્રનું અધ્યયન કરીને સૂજનો સત્સ્વરૂપને પામો, પૂર્ણતાને પામો, એ બધો વિકલ્પ આવે એવો વ્યવહાર આવે, લાગે કે એના માટે કરે છે, બોલે ત્યારે એવું વચન પણ આવી જાય, પણ અભિપ્રાયમાં તો એને પોતાની ભાવનાનો જ વિષય છે, પોતાના સ્વરૂપની ભાવના. વ્યાખ્યાન કરે તો પોતાના માટે, બધું પોતાના માટે છે, જીવન જ પોતાના માટે છે, પછી ક્યાં પ્રશ્ન, એટલે કોઈ પણ જાતનો બહારમાં એમને પ્રતિબંધ નથી. પરના પ્રતિબંધ વિનાની એ દશા છે, દશાની વાત ચાલે છે, બહારમાં પરના પ્રતિબંધ વિનાની છે ને અંદરમાં કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ છે, પછી અંદરમાં પ્રતિબંધ છે ક્યાંક જ્ઞાયકના ખીલે બંધાય, કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ. ત્યાંથી છૂટવું ગમતો નથી એવી મને દશા હોય છે. ચાલવાનો વિકલ્પ ઉઠે વ્યાજ કાળે, તો એક પગનું ભરતા ઈરિયા સમિતિ સહિત ચાલે, ચાલવાની સમિતિ ને ઈરિયા સમિતિ ચાલે, એકેન્દ્રીની કોઈ પણ નાનામાં નાના જંતુની દુઃખનું નિમિત્ત થાય એવો પ્રકાર કહો, એટલે એમને મધરથી ભલે જેનું આયુષ જેમ થવું એમ થાય, એમ માને એનું આયુષ્ય છે એમ થશે, એને સાથે માંડી શકો, પોતાનો વિકલ્પ એમ. એટલી બારમાં વિકલ્પ આવે તો વ્યવહારના સ્થાનમાં એટલી કરુણા છે, એટલી સર્વોત્કૃષ્ટ ઊંચીમાં ઊંચી કોટીનો જેનો વ્યવહાર છે અને ઊંચામાં ઊંચી કોટીનો જેનો નિશ્ચય છે, બેમાં અદ્વિતીય છે, જગતમાં કોઈ પ્રાણી બરાબરી કરી શકે એવું એ નિશ્ચય છે, એમાં આ વાત છે, એ કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ, માત્ર પોતાના પરિપૂર્ણ પરમાત્મા પદમાં જ બંધાયેલા છે ભાવથી, એમાં તન્મય છે, એમાં લીન છે, એ અભેદ અપેક્ષાએ લીધું. વેદથી કહે છે કે માત્ર નિજ ગુણોમાં જ રમણશીલ, પોતાના અનંત ગુણમાં રમે છે. કાલ બોલ થયેલો આત્મા અનુભૂતિમાં અનુભૂતિ મહિમા 247 311 બધા આત્મગુણો નું આંશિક પરિણામ વેદનમાં આવે એનો ઉત્તર ચાલે છે. વેદન બધા ગુણોનું આંશિક વેદન થાય છે, ભલે બધા ગુણોના નામ નથી, સંજ્ઞા ભાષામાં નથી, ભાષામાં બધા ગુણોના આત્માના સર્વગુણોના નામ નથી, તો પણ તેનું સંવેદન તો થાય છે. હવે છેલ્લા પરિગ્રહમાં વાત કરે છે કે સ્વાનુભૂતિ કાળે અનંત ગુણ સાગર આત્મા પોતાના આનંદાદી ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. આનંદાદી ગુણોની ચમત્કારિક પર્યાયો છે. કેવી પર્યાયો છે? સિદ્ધ દશા સાથે જેનું અનુસંધાન છે, અથવા શુદ્ધ સિદ્ધાત્મ પદ સાથે જેનું અનુસંધાન છે. અહીંયા વડાપ્રધાન કે રાજીવ ગાંધીની કે રાષ્ટ્રપતિની બાજુમાં ખુરશી નાખે તો હું પોળો અને શેરી આકડી થઈ જાય. અરે કાગળનો જવાબ આવે તો એને એમ થાય મારી આરે પત્ર વ્યવહાર ચાલે છે. આ સિદ્ધ પદ સાથે સીધું અનુસંધાન છે, વચ્ચે વિકલ્પનો અંતર નથી, વિકલ્પનો આંતરો નથી, રાગનો આંતરો નથી, વિકલ્પની દલાલી વચ્ચે નથી, સીધો સોદો છે દલાલ વગેરે. એ ચમત્કારિક ભાવ છે. અને એમ કેવું છે કે બહુ જ સ્વાભાવિક છે. એક એક શબ્દ એમને માયવા નથી, કોઈ શબ્દ એમને માયવા નથી. હેતુપૂર્વક આવ્યા છે અને અધરથી આવ્યા નથી, પણ અનુભવમાંથી આવ્યા છે. એ સ્વાભાવિક છે એટલે સહજ છે એ દશા. એમ અંદર કોઈ પરાણે કાર્ય કરવું પડ્યું છે એમ નથી, સહજ દશા એવી છે. ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. હું તો એના ઉપર ઘણું કરું કે આત્મા એની દશામાં રમે છે, એવું લીન થઈને પરિણમે છે કે દશા ને દશાવાન ને એકબીજા વચ્ચે ભેદ રહેતો નથી. ભાષાનો વિષય નથી એ તો, ખરેખર તો એ અનુભવનો વિષય છે. એ અનુભવી જાણે ને અનુભવી માણે, બસ એવું છે. એવી એ નિર્વિકલ્પ દશા અદભુત છે, વચનાતીત છે, મનાતીત છે, વચનાતીત છે અને મનાતીત છે. મનથી એનો વિચાર કરવા જાય તો મન ટૂંકું પડે છે, મનની કેપેસિટીની બહારનો વિષય છે. એને કહેવાની જરૂર નથી કે દેહાતીત છે, વચનાતીત છે, અને જો મનાતીત છે તો મનથી અતીત છે, દેહથી તો અતીત જ હોય. આ તો જે નીચેના ગુણ સ્થાનમાં આવી આવા બધા ભાવો હોય છે, મુનિ નિશાની તો બધું રમણીય છે, આત્મામાં બધું જ રમણીય છે, એનો સ્વભાવ જ રમણીય છે. એટલે એ રમ્ય છે, રમ્ય એનો એક અર્થ સાહિત્યની ભાષામાં સુંદર થાય છે. પણ સુંદર એટલે જ્યાં રમવું ગમે, જ્યાં ઠરવું ગમે, જ્યાં જમવું ગમે, જ્યાં રોકાઈ જવું ગમે, એવું રમ્ય સ્થળ તે આત્મા છે, એવો સ્વભાવ છે, એવો આત્માનો સ્વભાવ છે. એવો સ્વભાવ હોવાથી સ્વભાવ અનુસાર સહજપણે રમે છે આત્મા. એવો સ્વાનુભૂતિનો કાળ છે અને અનંત ગુણનો સાગર એમાં સ્વાનુભૂતિમાં ઉછળે છે. શુદ્ધ જ્ઞાનનો પણ દરિયો એમાં ડોલે છે, આનંદનો દરિયો પણ એમાં ડોલે છે. માત્ર નિજગુણોમાં જ રમણશીલ, અનંત ગુણ, નિજગુણો, અનંત ગુણનો સાગર, નિજગુણ એટલે અનંત ગુણનો સાગર છે. એમાં મુનિરાજની પરિણતિ રમણશીલ છે, એમાં રેમાજ કરે છે. જગતનું ભાન નથી, દિન દશાનું કોઈ ભાન નથી, જગત જગતના પ્રવાહમાં ચાલ્યું જાય છે. પોતે જુદો પડી ગયો છે, જગતમાં રહ્યો છે તો પણ પોતે જુદો પડી ગયો છે. ભાવથી નિરાલંબી પરિણમન છે, નિરાલંબી દશા હોય છે, કોઈનું આલંબન નથી. મુનિયોગ્ય જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે એનું પણ અવલંબન નથી અને એની પણ અપેક્ષા નથી. પંચમાવૃત પાળો તો મુનિદશા પ્રગટે, પંચમાવૃત પાળો તો એના આધારે મુનિદશા રહે ને ટકે, એમ પ્રશ્ન નથી. એમ છે, પોતાના જ્ઞાયક સ્વભાવના આધારે મુનિદશા પ્રગટેલી છે. પંચમાવૃત તો બાજુમાં ઉગેલું ખડ છે, આ અનાજ છે ને, આ ખડ છે. અનાજની મીઠાશ ખડને ન હોય ને ખડની મીઠાશ અનાજને ન હોય, બે વચ્ચે જુદી વાત છે. માત્ર નિજગુણોમાં જ રમણશીલ અને નિરાલંબી હોય છે. શુભાશુભનો આલંબન એને નથી, શુભાશુભનો આધાર નથી અને બહારના દૈહિક જીવનની કોઈ વ્યવસ્થા અગાઉથી એમના માટે થાય એમનો એટલો કડક નિષેધ છે કે એવું કોઈ પરાણે કરે તો પણ સ્વીકારે નહીં. એવું કોઈ ભક્ત થઈને પરાણે કરે તો પણ સ્વીકારે નહીં. એટલે સામાન્ય રીતે પરાણે કરે તો શું કરે એમ થાય. મુનિરાજને એ વાત નથી, એ સ્થાન છોડી જાય છે. એમ લાગે કે અહીંયા મારા પરિણામને જરા પણ બાધા પહોંચે એવી કોઈ વાત છે. અનુકૂળતાની દ્રષ્ટિએ, હું પ્રતિકૂળતાની દ્રષ્ટિએ નહીં, એટલી બધી અનુકૂળતાઓ લોકો જોવા મીડ્યા છે, વિચારવા મીડ્યા છે. અને આ લપસણી જગ્યા છે, કીધા વગર ક્યારે નીકળી જાય એનો પત્તો લાગે, ક્યાં જાય એનો પત્તો લાગે નહીં. અત્યારે તો થોડોક ઉપર ચાલે છે, અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પના જ નથી. એ કલ્પનાથી નિવૃત થઈ ગયા છે, નિરાલંબી દશા કઈ ને અહીંયા, એટલે એનું આલંબન નથી. છતાં પણ કોઈ બીજા તરફથી અનુકૂળતાની વ્યવસ્થા એને ઉપસર્ગ છે, જ્ઞાનીને ઉપસર્ગ છે. જ્ઞાનીના અભિપ્રાયમાં એ ઉપસર્ગ છે, અનુકૂળતા નથી. બીજાની દ્રષ્ટિમાં અને જ્ઞાનની દ્રષ્ટિમાં પૂર્વ પ્રસ્તુતનો અંતર છે. બીજા એમ માને છે કે આ એમને બીજા અનુકૂળતા આપે છે, સારું લાગતું છે, બીજાઓ અનુકૂળતા કરી દે છે એટલે એમને અંદરમાં મીઠું લાગતું હશે. જ્ઞાની હોય નહીં એવું મીઠું લાગે તો જ્ઞાની હોય નહીં, એને પ્રતિકૂળતા છે. એ પ્રતિકૂળતા છે એટલે એક પ્રકારનો ઉપદ્રવ છે. પોતે પોતાના નિરાલંબી ભાવમાં રહેવા માંગે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ છોડવાના પુરુષાર્થમાં આવેલા છે. બંધાવાના પરિણામમાં એ આવ્યા નથી. એ લાઈન જુદી છે ને આ લાઈન જુદી છે, વિરુદ્ધ લાઈન છે. આખે એ છે બાહ્ય દ્રષ્ટિ અને અંતરદૃષ્ટિમાં મોટો ફેર છે. બાહ્ય દ્રષ્ટિથી જીવો એમ જોવે છે, અનુકૂળતાઓ છે ને આ બધી અનુકૂળતાઓ થાય છે ને કે નહીં, એ અનુકૂળતા નથી, એ બધી પ્રતિકૂળતાઓ છે. દ્રષ્ટિ ઉલટી દ્રષ્ટિ છે, આ ઉલટી દ્રષ્ટિ છે. હા, એમ કે મુનિરાજ ને એવું લાગે છે કે હવે આ ઉપદ્રવ વધી ગયો, અનુકૂળતાનો ઉપદ્રવ વધવા માંડ્યો છે, તો ગમે ત્યારે ક્ષેત્ર સ્થાન છોડી દે છે અને કોઈ અજાણ્યા સ્થાનમાં ચાલ્યા જાય છે. અત્યારે મુનિઓ છે, દિગંબર મુનિઓ પણ સ્વામિનારાયણ કોઈ ચર્ચા કરવાનો પ્રશ્ન, એ પણ સડક ઉપર જાય છે. સડકમાં શું છે કે કા તો આ બાજુ જાય ને કા આ બાજુ જાય, કા જમણી બાજુ હાલે ને કા ડાબી બાજુ હાલે, ત્રીજો તો રસ્તો સડકમાં નથી. એક સડક ને બે બાજુ રસ્તા જાય, તો આ તો ચાલીને જાય એટલે એમની ગતિ ચાલવા નહીં હોય. અને શ્રાવકો પાસે તો વાહન હોય, મોટર હોય, ગાડીઓ હોય, તો આપી જાય. રાજગીર ગયા, મહારાજ ગયા, ક્યાંય ગયા, ગોતો બે બાજુ મોકલો. અને વગર કીધે જાય તો આમ તો મોટાભાગે કઈ જાય છે, પણ કોઈક વખત વગર કીધે જતા હોય તો સમજ્યા, મોટાભાગે તો વિહાર બધા નક્કી જ કરી લીધે છે કાંઈથી અહીંયા જાઉં, એ તો કૃષ્ણ મુનિને હોય શકે નહીં, ઘણા બંધનમાં પડેલા છે. પણ વગર પૂછે ચાલ્યા જાય છે એવાય કોક હોય, એવું નથી ખબર ખ્યાલ નામ ઠામ કૃષ્ણ તો પણ શું બાંબી જાય ને. અરે એ પહેલા એ ગમે ત્યાં દસ દિશા ચાર ને ચાર આઠ દિશામાંથી ખૂણાના ચાર સુધી કોઈ પણ દિશામાં નીકળી જાય, એવા ગુફામાં એવા પર્વતોમાં એવી રીતે ચાલ્યા જાય, એવા ઘોર જંગલમાં કે બાજુમાંથી નીકળે તો ખબર ન પડે કે બાજુમાં મુનિ હશે. અહીંયા ચાર દિશા તમને તો કેડીએ કેડીએ હાલે ગમે ત્યાં ચાલ્યા જાય, એવી નિરાલંબી દશા હોય છે. આલંબનનો વિષય પછી આવી રીતે વિયોજીશ તો કાલ મારા આહારનો શું થશે, એ વિકલ્પ નહીં આવતો હોય. એ વિકલ્પ આવે તો મને દશા રહે નહીં, હોય નહીં સીધી વાત. માત્ર નિજગુણોમાં ભ્રમણશીલ અને નિરાલંબી હોય છે, એક અંતરમાં પોતાના નાયક પરમાત્માનો એટલો જબરજસ્ત આલંબનને આધાર મળી ગયો છે કે જગતના કોઈ સંયોગની અનુકૂળતાના આલંબનની આવશ્યકતા જેને રહી નથી, ખરાશ થઈ ગઈ, એ આવશ્યકતા નથી એની. કોઈ પ્રાણે કરવાનો વિષય નથી, એ ઉપયોગ ખલાસ થઈ ગયો છે. દેહનો ઉપયોગ ખલાસ થઈ ગયો છે તો બીજા સંયોગોની અનુકૂળતાનો ઉપયોગ રહેવાનો પ્રશ્ન ક્યાં રહે છે? નિયમસાર શાસ્ત્રના ટીકાકાર પદ્મ પ્રભધારી નિરાજ છે, એક એક અધિકાર પૂરો કરે ત્યારે એમ લખે છે કે પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહીત દેહ માત્ર જેને પરિગ્રહ છે. દેહ તો છે પણ કેવો દેહ છે કે જેમાં પાંચ ઇન્દ્રિયના ઉપયોગનો ફેલાવ નથી. મારો ઉપયોગ મિટાઈ ગયો છે, ખોખું રિયું છે, હાડકા ચામડા માંસ રુધિરનું સપ્ત ધાતુનું ખોખું રિયું છે બાજુમાં, જોડે પૂરણ પવિત્ર પરમાત્મા આત્મા રહેલો પરમાત્મા રહેલો છે, મારો ઉપયોગ એમાં ફેલાતો લખેલું છે. આજે ભાવ અધરથી નથી, ક્યાંક ક્યાંક તો પોતાની દશાની વાત આવી જાય છે. એટલે અંદરમાં પરમાત્માના આલંબનમાં આલંબન દેહનું છૂટ્યું છે, ઇન્દ્રિયોનું આલંબન છૂટ્યું છે, દૂરના દૂર ક્ષેત્રે બીજા પદાર્થો હોય એનું આલંબન લેવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એ પ્રશ્ન થવાયો છે કે અનુકૂળતાને ઉપદ્રવ કેમ ગણવો, નથી ઉઠાવતા પણ ઉઠાવવા જોઈએ. એને ચોખે ચોખ્ખી અનુકૂળતા કહેવાય, અશાતા થઈને કોઈ સાતા કરે તો અશાતામાં સાતા કરે એને 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 ઉપદ્રવ કેમ કહેવાય? એ તો સાતા કરે એમ કહેવાય. ઓકે, એ એ બાજુ જે ઉપયોગ જાય છે એ ઉપયોગ નું નિમિત્ત જોઈને એને ઉપદ્રવ કહેવામાં આવે છે. ઇન્દ્રને ઇન્દ્રાસન ઉપર ઉપયોગ જાય છે, સમય દ્રષ્ટિ છે. ઇન્દ્રાસન ઉપર ઉપયોગ જાય છે એને કાળ ઝાડ લાગે છે. પણ આવું દૈવી સિંહાસન જગજગારા મારતું હોય, હે, બીજા નીચેના મિથ્યા દ્રષ્ટિ જીવોને તો લાલચ થતી હોય દેવોને કે અમે ક્યારે આવા ઇન્દ્રથી, અમને આવું ક્યારે. દુઃખના નિમિત્તો છે, જેટલા સંયોગો છે એના ઉપર ઉપયોગ જાય છે. આકુલતા અંદરથી ઉભી થાય છે, એ આકુલતાને લઈને એને ઉપદ્રવ કહેવામાં આવે છે. સ્પષ્ટ લખ્યું પ્રવચનમાં કે ઇન્દ્રને ઇન્દ્રાસન ઉપર જવું, કે એના ઇન્દ્રને યોગ્ય એના આભૂષણો પહેરવા જો, એના વસ્ત્રો એના આભૂષણો એના એના પ્રમાણમાં હોય ને. 32 લાખ વિમાનનો સ્વામી કહેવાય છે, છે નહીં, હું અંદરમાં માનતો નથી, જરા એકનો નહીં. શું અને એક એક વિમાનમાં કેટલા અસંખ્ય દેવ. અહીંયા 70 કરોડની વસ્તીનો પ્રાઈમ મિનિસ્ટર થાય તો 70 કરોડમાંથી ગાળવું દઈએ કે એને આ તરફ સ્વતંત્રતા છે ને કહેવાતી, હે, તો પણ મગજ ક્યાંયનું ક્યાંય રહેતું હોય. એક એક વિમાનમાં અસંખ્ય દેવો, એવા 32 લાખ વિમાનનો સ્વામી કહેવાય, એ બધું આકુલતાનો નિમિત્ત જોવે છે. મારે કાંઈ લેવા કે દેવા એમ જોવે છે, કાંઈ લેવા દેવા મારે નથી. અહીં તો કુબા જેટલું ઘર હોય પણ મમતાનો પાર રહે નહીં. આમ ઠીક કરું, આમ ઠીક રાખું, આમ કરું, આમ કરું, આમ કરું, હે. નિરાજ ની દશામાં થતું ઘણું નીકળે છે. આમ તો વર્ણન આવે છે, અંદરનું જેટલું ભાવનું ઊંડાણ વાળું નિરાજ નું જે અંતર્મુખી પરિણમન હોય છે અને ઉપયોગના ઊંડાણનો અને રમણતાનો જે વિષય છે એ પણ અચિંત્ય દશા છે. જેમ આપનું સ્વરૂપ અચિંત્ય છે તો એની એક અનુભૂતિ અચિંત્ય છે. મુનિરાજને તો રમઝટ ચાલે છે, અનુભૂતિની રમઝટ ચાલે છે, એ અચિંત્ય દશા છે. શબ્દોમાં માત્ર એના સંકેત આવે છે, શબ્દોમાં જે આવે છે એ તો સંકેત માત્ર વિષય આવે છે. એના ઉપરથી શુદ્ધ જ્ઞાનને લંબાવવું કે આ કેવડી મોટી ત્રિરાશિ છે, એ બહારના જેટલા જેટલા એ દશાને સમજાવવાના દ્રષ્ટાંતો છે, બાહ્ય દ્રષ્ટાંતો છે કે આવી રીતે મુનિરાજ વિશે છે, આવી રીતે રહે છે, આવી રીતે રહે છે, એ બધા દ્રષ્ટાંતોના બાહ્ય પ્રસંગોના માપ છે. વાસ્તવિકપણે જે મુનિ દશા છે એનું એ માપ નથી. શેનું માપ છે? બાહ્ય સંયોગોનું, બાહ્ય પ્રતિકૂળતાનું માપ છે. જગતની અંદર મુનિરાજની સ્થિરતા અને મુનિરાજનું અંતરાલંબન કોઈ પણ પ્રકારે કોઈ બાહ્ય દ્રવ્ય ભાવથી ફેરફારને પામે એમાં કંઈ બાધા થઈ શકે પરિસ્થિતિ નથી. એ ફેરફાર કરે છે પોતાની અંતરંગ સ્થિતિ જોઈને કરે છે, વ્યવહાર કરે છે તો અંતરંગ સ્થિતિ જીવને કરે છે. વારની અનુકૂળતા પ્રતિકૂળતા નિમિત્ત માત્ર છે, પણ પોતાની સ્થિતિનો પહેલા સંભાળ છે, એ સંભાળીને ચાલે છે એમ લીધું. એવા મુનિરાજ મોક્ષ પંથે જેમણે પ્રયાણ ચાલુ કર્યા તે પૂરા કરે છે, હવે અધૂરા રહેશે નહીં એમ કહે છે. અત્યારે ક્યાં કોઈ મુનિ પામે છે ભાવલિંગી થાય તો એ પ્રશ્ન નથી. અહીંયા અહીંયા કાળક્રમનો કર્ણાનુયોગનો કોઈ પ્રશ્ન ચાલતો નથી, એ પૂરા કરવાના છે. કેટલા કાળમાં પૂરા કરવાના છે કે અસંખ્ય સમયમાં પૂરા કરવાના છે? કોઈ સાધક જીવને અસંખ્ય સમયથી વધારે સાધક દશા હોતી નથી, રહી શકતી નથી. અસંખ્ય સમયમાં પામી જાય છે, પછી એમાં આયુષ એક ભાવનું હોય કે બે ચાર બે ત્રણ ભાવનું હોય બીજી વાત છે, પણ એ તો ઘણો ગૌણ છે. અસંખ્ય સમયના આયુષમાં, અસંખ્ય સમયના કાળમાં એક ભાવનું હોય કે બે ચાર ભાવનું આયુષ હોય એ કટકા ગાય ગણવાની જરૂર નથી. અસંખ્ય સમયમાં એ પૂર્ણ થઈ જાય છે. કહેવું તો એમ છે કે જે પુરુષાર્થ આદર્યો છે એ પૂર્ણતાનો પુરુષાર્થ છે, પૂર્ણતા પામે એવી કોટીનો પુરુષાર્થ છે, અને એવી કોટીનો પુરુષાર્થ હોવાને લીધે એ પૂર્ણતા કરશે, કરશે ને કરશે, નિશંક વાત છે. આમ તો સમ્યક દર્શનમાં પ્રતીતિ આવી જાય છે. અને કોઈ કોઈ હળવા મુમુક્ષુ જીવને તો મુમુક્ષુતામાં પ્રતીતિ આવી જાય છે. બહુ જૂના પ્રવચનો શરૂઆત ના લ્યો એમ કે આ વાતનો જેને અંદરથી હકાર આવે, અંદરથી હો ઉપર ઉપરથી તો હા પાડે હો, પણ અંદરથી કોઈ હકાર આવે તો એને મોક્ષના ભણકાર આવે. મોક્ષના ભણકાર આવે એટલે હવે હું મુક્ત થવાનો છું એમ તો મુમુક્ષુ દશામાં ભણકાર આવે. સમ્યક દ્રષ્ટિને તો નિયમથી પ્રતીત આવે કે મારી મુક્તિ નિયમથી નજીકમાં જ છે અને હું અલ્પકાળમાં પૂર્ણ થઈ જઈશ. પણ મુનિ દશા તો સાક્ષાત પુરુષાર્થનો મંડાણ છે. એ તો એમણે એ કાર્ય જે પ્રતીતિ અને જ્ઞાન થયું હતું એનું એક્ઝિક્યુશન ચાલે છે, એક્ઝિક્યુટ કરે છે, અમલ કરે છે. હવે સાક્ષાત આદર્યો છે એનો પુરુષાર્થ માંડ્યો છે એટલે એમ કહે છે કે મુનિરાજ મોક્ષ પંથે જે પ્રયાણ એમણે ચાલુ કર્યા છે, જે છે એ ધ્યાર્થ તે પૂરા કરે છે. એ પૂરા પૂરા કરે છે, પૂરા કરશે એવી ભાષા નથી એવી છે, એ પૂરા કરે છે. એટલે પૂરા કરવા માટે લાગી પડેલા છે. હવે અહર્નિશપણે રાત્રિ દિવસ બીજું કોઈ કામ કરતા નથી, અંદરના એક પુરુષાર્થમાં પડેલા છે, દર્શન જ્ઞાન ચારિત્રની રમણતામાં પડેલા છે, અને એ સિવાય બીજું કામ આહાર પાણી ને નિંદ્રા બધું છોડી દીધું છે. જાણે પછી ક્યારેક લઈએ બીજો વિષય છે, એ તો પૂર્ણ નથી એટલે એટલું જ્ઞાન કરાયું છે. બાકી જાણે છોડીને લાગી ગયા છે એવી રીતે પુરુષાર્થનું પ્રયાણ છે, એને પ્રયાણ કહ્યું છે. એવા પ્રકારના પુરુષાર્થને અહીંયા પ્રયાણ કહ્યું છે અને એ પૂરા કરે છે. એટલે કે એવી કોટીનો પુરુષાર્થ હોય અને પૂર્ણતા ન થાય એ પ્રશ્ન રહેતો નથી. પણ આમ તો માણસને ચિંતા લાગી પડે ને, કોઈ પ્રોબ્લેમ ઉભો થાય ને, વાત તો રાખ ને જોડ જેટલી જ કિંમત જેટલી હોય છે એની. પણ એક ચિંતા માણસને જો કરી ગઈ હોય કે આ કામ કરવું છે ને થતું નથી તો એનું ઉડી જાય છે. એક સંસારી પ્રાણીની આ સ્થિતિ છે, માનસિક હાલત આ છે. તો જેને ધોમ ભક્તો પુરુષાર્થ છે, અનંત ગુણનો ધોજ જેની પરિણતિમાં ઉછળે છે, અહીંયા એક હાઇપરટેન્શન ફુવારો લોહીનો ચડે ત્યાં ઊંઘ ઉડી જાય, માથાનો દુખાવો થાય ત્યાં તો એટલે કે શું કહેવાય, ઊંઘ નથી આવતી, અનિંદ્રા થાય છે. બહુ જેને બીપી રહેતું હોય એને અનિંદ્રાનો રોગ સાથે નિંદ્ર ન આવે એવો રોગ, કેમ કે બહુ જોરથી અંદર નસોમાં ફોર્સથી આવવું પડે છે લોહીને, તો આ તો અનંત ગુણ નો ધોધ નો ફોર્સ છે. શું? પાણીનો ધોધ મોટો પડે તો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, અને કેટલા 1000 મેગાવોટ પાવર આમાંથી નીકળશે એમ કે ભાળી શકું છું ઇલેક્ટ્રિક. મેં ઇલેક્ટ્રિક વિધિ જોયું નથી કે આઈ હેવ નેવર સીન પાવર, કે પાવર જોયો નથી કે દેખાય કઈ કે વોલ્ટેજ મેં કદી જોયા નથી કે જે વોલ્ટેજ નો કાંટો દેખાય છે પણ વોલ્ટેજ વોલ્ટેજ ને જોયા નથી, ઇલેક્ટ્રિક ને જોયું. એ તો શક્તિરૂપ તત્વ છે, પણ અમુક કાર્યોથી એનું અસ્તિત્વ એનું એક્ઝિસ્ટન્સ અહીંયાથી એની પકડાય છે કે અહીંયા અહીંયા ઇલેક્ટ્રિક છે એમ. આત્મામાં અનંત શક્તિનો પાવર છે, આ મુનિ દશામાં એનો ધોધ ઉછળે છે ત્યાંથી એની હયાતી પકડાય છે, એમાં એની હયાતી પકડાય છે કે ત્યાં નિંદ્રા પિંદ્રાનો સવાલ રહેતો નથી. એ તો અંતર્મૂર્તની નિંદ્રા એ તો વધુમાં વધુ એની મેક્સિમમ લિમિટ છે, સુવે જેવું કઈ નથી. કેટલાક મુનિઓ તો રાત દિવસ ધ્યાનમાં પડ્યા હોય, કેટલાક મુનિઓને તો નિંદ્રા ન હોય તો પદ્માસને ધ્યાન નથી કરતા, ખડગાસને ધ્યાનમાં આવે, ક્યાંથી નિંદ્રા લે? બાબો ઊંઘવાનો પ્રશ્ન નથી ત્યાં કઈ, અહીં તો વહેલા ઉઠી ન હોય. શાસ્ત્ર સ્વાધ્યાય કરવો હોય તો જીવ વહેલો ઉઠી ન હોય, સુગરની જીવ વિકલ્પથી બિચારો એટલો થાકી જાય છે, એટલા બધા આખા દિવસમાં વિકલ્પની ઝાળ લંબાવે છે, પછી માંડ રાતે હુવે વિકલ્પ શાંત પડે પછી એ થાકનો માર્યો પીડ્યો રહે છે. મગજ થાકેલું હોય ને ઊંઘી જાય પછી ઉઠી શકે નહીં. જ્ઞાનીની તો અંતર જાગૃતિ છે અને મુનિની તો વાત સંભળાય, એની તો જાગૃતિ એટલી બધી છે કે એને એક સમય નકામો જવા દેવો નથી. હવે જેણે હજારો રાણી સાથેનું રાજપાટ છોડ્યું હોય એને શું લેવા છોડ્યું હશે તો નક્કી કરવું પડે કે નહીં, કે કાંઈક એને એવી ચીજ લેવા માટેનો પુરુષાર્થ આદર્યો છે કે હવે એને એક સમય બગાડવો નથી. જેટલું નિંદ્રાનું કે આહારનું એડજસ્ટમેન્ટ છે એ પરિણામને જોઈને છે, એ પરિણામ સાથેનો અંદરની દશા સાથેનો એડજસ્ટમેન્ટ એ કરવા ખાતર કરવાનો પ્રશ્ન નથી, અને એની મર્યાદા છે. એડજસ્ટમેન્ટ છે તો પણ એની મર્યાદા છે, મર્યાદા બહાર જઈને હરગીજ નહીં એમ વાત છે. રાત્રિ દિવસ પડ્યા છે, પદ્માસને હોય ખડગાસને રાત ને દિવસ સુવે નહીં ને એમને ધ્યાનમાં ને ધ્યાનમાં રાતે પસાર થઈ જાય ને દિવસે પસાર થઈ જાય, કેટલા રાત ને કેટલા દિવસ એની ગણતરી એને હોય નહીં એમ. એવી નિરાલંબી દશા છે અને એ પૂર્ણ મોક્ષનું જે પદ છે એનો એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ એને મુનિ દશા કહેવામાં આવે છે. સ્વાગત છે 222 થી. કોઈ પણ જળ વિના જળના કોઈ રજકણ અંતર, અમુક રજકણો છે ને બીજા પર્યાયાંતર થયેલા ખાતર માંથી પાણી માંથી પ્રકાશ માંથી પર્યાયાંતર થયેલા કોઈ રજકણ વિના જીવને ન ચાલે એનો અર્થ કે હું જીવ નથી, હું શાશ્વત જીવ નથી. પોતાની જે શાશ્વત હયાતી છે એનો નિષેધ છે એની અંદર. એટલે પરંપરા સીધો જાય એમ નહીં, પરંપરા જાય. કેમ કે ત્રસનો કાળ 2000 સાગર થી વધારે, 2000 સાગર થી ત્રસનો કાળ નથી તો પછી નિવૃત્ત થાય છે. શુદ્ધ આત્મામાં ઠરવું તે જ કાર્ય છે. બધા બધા અધ્યાત્મનો વિષય છે, કર્ણાનુયોગની ચર્ચા નથી, બીજી કોઈ કથાનુયોગની ચર્ચા નથી, વાર્તા ક્યાંય જોડી નથી, અને ત્રીજો અનુયોગ છે ચરણાનુયોગ, તો એમાં મુનિના આધ્યાત્મિક આચરણનો વિષય ચાલે છે. આમ તો અધ્યાત્મનો વધારેમાં વધારે વિષય દ્રવ્યાનુયોગમાં, સીધો છે અને બીજો સીધો છે. શરણાનુયોગમાં પણ શરણાનુયોગના બે પડખા છે, એક બાહ્યાચરણ અને એક અંતરંગ આચરણ. અંતરંગ આચરણ અધ્યાત્મ વિષય છે. એવું ભૂમિકાનું આધ્યાત્મિક આચરણ હોય જે તે ભૂમિકાનું, ત્યારે બાહ્યાચરણની મર્યાદા કેટલી, એ મર્યાદા કોઈ ચૂકીને બ્રહ્મમાં માની ન બેસે કે મને ભલે મર્યાદા નથી તો પણ આધ્યાત્મિક સ્થિતિ મળતી છે, એ બતાવવા માટે, એનું જ્ઞાન કરાવવા માટે બાહ્યાચરણનું અક્ષર શરણાનું યોગમાં આવે છે. પણ જેટલું અંતરંગ આચરણનો વિષય છે એ બધો આધ્યાત્મિક પરિણતિનો વિષય છે, અને તે ચતુર્થ ગુણ સ્થાનથી માંડીને ઉપરના બધા ગુણ વિષય છે, નીચે નથી. શરણાનુયોગ કર્ણાનુયોગ અને કથાનુયોગમાં અધ્યાત્મ છે ખરું, પણ એ શોધવું પડે, ગોધવું પડે, એમાંથી ઉતારવું પડે. અહીંયા બંને જગ્યાએ એમાં દ્રવ્યાનુયોગમાં તો સિદ્ધે સિદ્ધ વિષય છે. કેમ કે જે વસ્તુનું બંધારણ છે દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી અને દ્રવ્યનું પર્યાયથી ઉત્પાદવેથી એ અન્ય વસ્તુથી એને જુદી પાડે છે, અને અન્ય દ્રવ્યથી અન્ય વસ્તુથી પોતાની જીવ વસ્તુ જુદી છે, એ ભેદ જ્ઞાનનો વિષય છે, અને એમાંથી અધ્યાત્મ થાય છે. પછી અધ્યાત્મની મસ્તીમાં આગળ જતા દ્રવ્યાનુયોગની વાતોને પણ ઓળંગીને કેટલીક વાતો આવે છે, પણ સિદ્ધાંતને તોડવાનો ક્યાંય પ્રશ્ન નથી. વૃત્તિના સ્વરૂપને જ્ઞાનમાંથી છોડવાનો કે તોડવાનો કોઈ પ્રશ્ન એમાં ઉપસ્થિત થતો નથી, એટલું રાખીને છે. આ ગ્રંથમાં તો મુખ્યપણે અધ્યાત્મ છે, એટલે ચારે અનુયોગમાંથી એક અનુયોગ અધ્યાત્મનો ઉભો કરીને એક જ અનુયોગ વિશેષપણે મુખ્યપણે આ ગ્રંથમાં આવે છે. શું કહે છે કે શુદ્ધ આત્મામાં ઠરવું તે જ કાર્ય છે. કાર્ય છે એટલે અહીંયા કરવા યોગ્ય એવું કાર્ય, કર્તવ્ય એવું કાર્ય એમ લેવું. આત્માને શું કરવા યોગ્ય છે કે પોતાના નિજ પરમાત્મા પદમાં ઠરી ગયું બસ. જેટલું કઈ કહેવામાં આવે છે એ આ લક્ષ્ય કહેવામાં આવે છે. લક્ષ્યમાં આ વાત રાખીને કહેવામાં આવે છે, આ વાતનો નિષેધ કરીને અથવા આ સિદ્ધાંત અને આ કર્તવ્ય ખંડિત થાય એ પ્રકારે કોઈ પણ વાત ક્યાંય કહેવામાં આવી, ભલે યથાયોગ્ય સ્થાનમાં વ્યવહારના કર્તવ્યને સ્થાપ્યું હોય તો પણ એ તો વ્યવહારથી વ્યવહારે કોઈ ઊંધો ન ચાલે એ વાત છે એની અંદર. પણ મૂળ જે વ્યવહાર છે એ જીનોક્ત વ્યવહારમાં, સમસ્ત જીનોક્ત વ્યવહારની અંદર પરમાર્થ નિહિત છે, છુપાયેલો છે, રહેલો છે, અને એ સમજતા આવડવું જોઈએ, એ સમજવું જોઈએ કે દરેક વ્યવહારની અંદર પરમાર્થ કેવી રીતે છે. પરમાર્થ વિનાનો વ્યવહાર હોય તો એ વ્યવહાર જ નથી, જૈન દર્શનમાં નથી એ વાત, જૈન દર્શનની બહાર નથી છે. એટલે શ્રીમદજીએ તો બહુ સંક્ષેપમાં લીધું છે એ વાત, કે પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. અમે એ વ્યવહારને વ્યવહાર તરીકે સંમત કરીએ છીએ કે જે વ્યવહાર ઇનડાયરેક્ટલી પણ પરમાર્થને પ્રેરણા આપતો હોય, એને પરમાર્થ સાથે ક્યાંય ને ક્યાંય છેડો અડતો હોય તો એ વ્યવહાર છે, અને નિત્ર એને વ્યવહાર તરીકે અમે સંમત કરતા એમ કીધું છે. એમને તો પોતાના જ્ઞાનમાં તો ઊંડાણ ઘણું હતું, પદમાં કેટલું આવે વિચિક્ષણ હોય તો ઊંડો ઉતરે ઘરે. આ બધા જે ઈશારા છે, સંકેત છે, ચમકારા છે, એ કઈક અંદરમાં ભંડાર ભર્યો છે એમાંથી આવે છે, તો એને ભંડાર જોવાનો જિજ્ઞાસા અને આશ્ચર્ય ઉત્પન્ન થાય. શું કહે છે અહીંયા કે શુદ્ધ આત્મામાં ઠરવું તે જ કાર્ય છે, અને તે જ કાર્ય છે એમની તે જ સર્વસ્વ છે. એમાં બધું પૂરું થઈ ગયું, કાંઈ બાકી રહી ગયું, પણ વ્યવહાર કરવો તો બાકી રહી ગયો કે નહીં, કે બાકી રહી ગયો હોય તો એને એટલી છૂટ છે ઘરે ચક્રવર્તી વ્યવહાર નથી કર્યો, મુનિ દશાનો પાયો નહીં, તો એને વ્યવહારનું બંધન નથી. અને તેરમા કળશમાં લીધો કે અનુભૂતિથી તેને શાસ્ત્ર ભણવાની અટક નથી. એ વિદ્વાન છે કે નહીં એ પ્રશ્ન એને લાગુ પડતો નથી. જ્ઞાની છે તો વિદ્વાન છે કે નહીં, જ્ઞાની છે તો એને સત્શાસ્ત્રની ગાથાઓના અર્થ કરતા આવડે છે કે નહીં એમ પરીક્ષા થાય. એને આ ગાથાનો અર્થ કરતા ન આવડ્યો એવું એમ જ્ઞાની પણ એમ નથી. એને શાસ્ત્ર ભણવાની અટક નથી, બંધન નથી એના માટે, એને વ્યવહારનું બંધન નથી. કેમ કે તે સર્વસ્વ છે, સર્વસ્વપણે કરવા યોગ્ય એ એને કરી લીધું. બાર અંગનો સાર અનુભૂતિ છે, ત્યાં તેરમા કળશમાં એ કહ્યું રાજમંદિર. બાર અંગનો સાર તો અનુભૂતિ છે, અને દ્વાદશાંક તો વિકલ્પની કોટીમાં મૂકી દીધું. શું કહ્યું? દ્વાદશાંક તો વિકલ્પ છે ભાઈ, એ ક્યાં અનુભૂતિ છે? અનુભૂતિ તો અનુભૂતિ સાથે વિકલ્પ વાળા જ્ઞાન ની તુલના કરે છે, સૂક્ષ્મ જ્ઞાન ની તુલના કરે છે. એ તો બહિર્લક્ષી સૂક્ષ્મ થયો, બાર અંગ તો સમ્યક દ્રષ્ટિને જ હોય કે નહીં? એ સમ્યક દ્રષ્ટિનું બાર અંગને આશ્રિત ના ઉપયોગ વાળો જ્ઞાન એ વિકલ્પ છે. વિકલ્પ છે એટલે એ જ્ઞાન નથી એમ કેવું છે. અનુભૂતિનું જ્ઞાન તે જ્ઞાન છે, વિકલ્પ તે જ્ઞાન નથી. વિકલ્પ તે આત્મા નથી, તે જ્ઞાન નથી. ગુરુદેવ તો બહુ જોરથી વાત કરતા કે એ તો જળ છે, જળ વિકલ્પ બધો જળ છે, અને એ જ્ઞાને જળ છે. એ જ્ઞાને શું જ્ઞાન કહીએ? એને જ્ઞાન કહેતા નથી. બહાર જાય એને આત્મામાંથી કાઢી નાખ્યું છે. એ આત્માને ભલે દેવગુરુ શાસ્ત્ર ઉપયોગ બહાર જાય આત્માને. શત્રુંજીની તળેટીમાં સાથે હતા, સાથે ગયા હતા, રવિવારે જતા હતા ને સાથે ગયા. વિચારણા ચાલતી છે, એમાંથી ચિંતનમાંથી વાત કાઢી પ્રવચન સારની 172મી ગાથાના 9મા બોલમાં વાત છે કે આત્માના ઉપયોગનું કોઈ હરણ કરી દઈ શકતું નથી, તેથી આત્મા અલિંગ્રહણ છે. અલિંગ્રહણના બોલ છે ને એમાંથી 9મો બોલ છે. તો પોતાને પોતે પાછા પ્રશ્ન કરે છે, પ્રભુ ઉપયોગ તો બહાર જાય છે અમારા સાધકનો, ઉપયોગ તો બહાર જાય છે ને? તો કે બહાર જાય એ ઉપયોગ અમારો નહીં. સાધક શું જાણે છે? બહાર જાય અમારો ઉપયોગ નહીં, માટે હરણ થયું એ અમારું થયું નથી. અમે તો અંદરમાં જ્યાં છીએ ત્યાંથી બરાબર અમારા સ્વરૂપ સાથે વળગેલા છીએ, અમારી પરિણતિ અમારા સ્વરૂપથી છૂટતી નથી, તેથી ઉપયોગ બહાર જાય તે અમે નથી. એ અમારું કાર્ય નથી, એમાં અમે છીએ નહીં, એમાં અમારું અસ્તિત્વ અમે જોતા નથી. પણ બાર બાર અમનું જ્ઞાન હોય, લોકો આશ્ચર્ય પામે એવું જ્ઞાન હોય, લબ્ધિવાળું જ્ઞાન છે ને, એકદમ આશ્ચર્ય પામે. તો મિથ્યા દ્રષ્ટિનું 11મું પૂર્વનું લબ્ધિવાળું જ્ઞાન છે, લોકોને આશ્ચર્ય થઈ જાય કે શું જ્ઞાન છે આનું. એ જ્ઞાન નહીં. એ બતાવવા માટે અહીંયા કે છે કે ફરી જવું એ જ સર્વસ્વ છે. ઉપયોગ સ્થિર થઈ જાય એ સર્વસ્વ છે, એમાં બધું સમાઈ ગયું. એની કિંમત એટલી છે કે એની પાસે બીજા કોઈની કિંમત જ નથી. ઓછી કિંમત છે એમને, બીજા કોઈની કિંમત જ નથી એમ કાઢી નાખ્યું. તેજ સર્વસ્વ છે એટલે કે ઠરી જવું તેજ સર્વસ્વ છે. જે કાર્ય કહ્યું તેજ સર્વસ્વ છે, એમાં બધું પૂરેપૂરું કાર્ય આવી ગયું, એ સમ્યક એકાંત છે. પણ એકાંત નહીં થાય કે એ સમ્યક એકાંત છે. સમ્યક શબ્દ જ આત્માભિમુખપણું છે. આત્માભિમુખપણું તે સમ્યકપણું, સમ્યકપણું તે આત્માભિમુખપણું. તો કે અંદરમાં ઠરી ગયો એ સમ્યક એકાંત છે. એકાંત છે કે ભલે એકાંત છે, સમ્યક એકાંત છે, અમને મંજૂર છે એકાંત. કે હું એ એકાંત અમને ઈષ્ટ છે, અમને સંમત છે, અમને મંજૂર છે. નય ચક્રમાં તો એક આચાર્યજીએ બીજી છલાંગ મારી છે, નાનું નય ચક્ર છે ત્યાં તો, કે અનેકાંત વ્યવહારનો જનક છે. શું? અનેકાંત તો વ્યવહારનો જનક છે, એમાંથી તો વ્યવહાર ઉભો થયો. એ બંધનમાં અમારે આવવું નથી, અમારે તો એકલો શુદ્ધ નહીં જોઈએ છે. શું? અમારે તો એકલો શુદ્ધ નહીં જોઈએ છીએ. નિયમસારમાં આચાર્યજીએ બીજી શૈલી પકડી, પણ આ બધા જગતના સંસારી જીવો છે એનું શું? પણ એ નય નથી અમારી પાસે. આપણે ચિમભાઈ પ્રશ્ન પૂછવા આવ્યા ને, આપેલા આવ્યા ને ત્યારે પૂછો નિયમસાર કળશમાંથી, કે નિયમસારમાં આ કળશ આવે છે બીજા જીવોને, કયા મીઠી હું જોઉં કે સંસારી છે. મારી પાસે એ નય નથી, સંસારી પણ જોવાનો નય નથી. જે જ્ઞાને સર્વજ્ઞ બધાને શુદ્ધ સત્તા એ જોવે છે, એ એક જ જ્ઞાન આવી રહ્યું છે મારી પાસે. બીજું છે તો ના પાડે છે, એ મારું જ્ઞાન નહીં ને એવું નહીં એમ છે. એ એમ એમ કહીને એમ કેવું છે કે વ્યવહાર નહીં ની અપેક્ષા નથી રાખવી એમ. નય ચક્રમાં એવી વાત છે કે આગમનો સિદ્ધાંત તો એમ કહે છે કે સાપેક્ષા નયા હા, નહીં તો બધા સાપેક્ષ હોય, અથવા મિથ્યા નહીં ની પરિભાષા તો કે નિરપેક્ષ નયા મિથ્યા નયા. જો નહીં નિરપેક્ષ હોય તો એને મિથ્યા નહીં કહેવો જોઈએ આગમની વાત. પણ અધ્યાત્મમાં જુદી છલાંગ મારે, આ નિયમનું બંધન એને નથી રહેતું, સાપેક્ષ નયનું બંધન એને નથી રહેતું. અમારો જે શુદ્ધ ઉપયોગ છે, જેને શાસ્ત્રમાં શુદ્ધ નય કહ્યો છે, એ શુદ્ધ નહીં ને એકલા શુદ્ધ જ્ઞાયકની અપેક્ષા છે, વ્યવહાર નહીં ની ઉપેક્ષા છે. વ્યવહાર નહીં ની અપેક્ષા નથી પણ ઉપેક્ષા છે. વ્યવહાર નહીં ના વિષયથી ઉપેક્ષિત નહીં, ઉપેક્ષિત થઈને પરમાત્મા પદની અપેક્ષામાં આ શુદ્ધ નહીં ઉત્પન્ન થયો છે. માટે આ શુદ્ધ નહીં ને વ્યવહાર નહીં ની અપેક્ષા નહીં હોવા છતાં તેમાં મિથ્યાત્વ થતું નથી એમ લીધું છે. નય ગ્રંથનો વિષય શું છે? નય ચક્ર. નયોની તો ચર્ચા કરવી છે, એ નયોની ચર્ચા કરતા નયની ચરમસીમા લીધી છે. શુદ્ધ નય છે તે ન્યાયાધીશ છે, બધા નયોનો રાજા છે, અને એ બધા નયોનો રાજા એવો છે કે રાજાને કોઈની તાબેદારી હોય નહીં, ને તાબેદારી હોય તો એ રાજા